ಅಣಮ್ಯೂಣಜೀಣಂ ವೀರಂ ಅನಂತವರ್ಣಾನ್ ದಂಶನ ಸಹಾವಂ ಓಚ್ಛಾಮಿ ನಿಯಮ ಸಾರಂ ಕೇವಲಿ ಸದ್ ಕೇವಲಿ ಭಣಿದಂ ನಮಿನೇ ಅನಂತೋತ್ಕೃಷ್ಟ ದರ್ಶನ ಜ್ಞಾನಮಯ ಜಿನ ವೀರನೆ ಕಹೂ ನಿಯಮ ಸಾರಹು ಕೇವಳಿ ಸೃತ ಕೇವಳಿ ಪರಿಕಥಿತನೆ. ಭರತ್ ಕ್ಷೇತ್ರನ ಸಮರ್ಥ ಆಚಾರ್ಯ ಭಗವಾನ್ ಕುಂದ್ಕುಂದ ಆಚಾರ್ಯ ದೇವಿಭರ ರಚಯಿ ನಿಯಮ ಸಾರ್ ಪರಮಾಗಮ್ಮ ಪರಮ ಸಮಾಧಿ ಅಧಿಕಾರ એમાં જે હમણાં 211 નંબરનો જે શ્લોક ગુરુદેવશ્રીનો આપણે સ્વાધ્યાયનો રસાસ્વાદ કર્યો, થોડોક એનો પહેલા ભાવ આપણે સમજીશું. 211 નંબરના શ્લોકમાં આચાર્ય દેવે ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રમલધારી દેવે છ પ્રકારના બોલ દ્વારા સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા ગુંટાવ્યો છે. જે શુદ્ધ નયનો વિષયભૂત જે જ્ઞાયક ભાવ ભગવાન આત્મા, એનો મહિમા આ કળશમાં છ બોલથી સ્પષ્ટ કર્યો છે. એટલે આપણે આ છએ છ બોલને થોડું છૂટું છૂટું પાડીને સમજીશું, અને જ્યાં એનો અર્થ કરવા જેવો લાગે તો અર્થ પણ કરીશું, અને પછી જે ગાથાની અંદર વાત આવી એની પણ થોડી ચર્ચા કરીશું. સમય રહેશે તો કાલનો જે બાકીનો વિષય છે એની પણ ચર્ચા કરીશું. અત્યારે હમણાં જ્યાં તાજું હમણાં સાંભળેલું છે એટલે પહેલાં આપણે આનો થોડોક ભાવ સમજીએ. એક તો પહેલાં તમને થોડુંક ધ્યાન આકર્ષિત કરું કે નિયમસાર પરમાગમમાં આ જે બધા કળશ છે, શ્લોક છે પદ્મ પ્રબંધારી દેવના, તમને જો એવો ભાવ બનતો તમે એક નોટ બનાવો ને એ નોટની અંદર જે મારા વખાણ કર્યા છે, પદ્મ પ્રબંધારી દેવે જે મારા ગાણા ગાયા છે, ગુરુદેવજીના પ્રવચનોમાં આવે છે અજ્ઞાની જીભ શરીરના ગાણા ગાય છે કે આજે બેક પેઇન થાય છે, આજે નીમાં તકલીફ છે, આજે આંખોમાં દુખે છે, પેટમાં દુખે છે, સમજાય છે ને? કાં તો પૈસાના ગાણા ગાય, કાં તો શરીરના ગાણા ગાય છે, કાં તો સંયોગના ગાણા ગાય છે. શ્રી ગુરુ કહે છે અમે તો આ ગ્રંથરાજની અંદર ભગવાન આત્માના ગાણા ગાયા છે, અને ગુરુદેવ છે કે આના જ ગાણા ગાવા જેવા છે, આના ગાણા ગાવા જેવા છે. અને એક બોલ છે ગુણીના ગુણ ગાતા ગાતા જીવ ગુણવાન થઈ ગયો. શું કહ્યું? ગુણી એવો ભગવાન આત્મા, એના ગુણાનુવાદ કરતા કરતા જીવ પર્યાયમાં ગુણીના ગુણ ગાતા ગાતા જીવ ગુણવાન થઈ ગયો. તો અહીંયા આ ગ્રંથમાં આ આત્માના કેવા ગુણાનુવાદ કર્યા, જગતમાં નથી કહેતા કોઈના સ્વર્ગવાસ પછી એના ગુણાનુવાદ સભા રાખવામાં આવે છે, તો આ તો જાગતો જીવ છે એના ગુણાનુવાદ છે, જેની ધજા ક્યારે નીચે આવતી નથી. ત્રિકાળ જયવંત છે, ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે છે ને, ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ન હોય, તો પર્યાયની વાત છે. ત્રિકાળમાં ત્રિકાળ વિના જ્ઞાની વિનાનો કાળ ન હોય. વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકરોની ગર્જના તો હંમેશા હોય છે, અને આ દ્રવ્ય સ્વભાવ જે છે હંમેશા જે કહે ને જાગતો જીવ ઊભો છે, ત્રિકાલ પ્રગટ છે, હમણાં સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે. આ તો એના એના આ ગુણાનુવાદ કેવી રીતે ગાયા છે થોડુંક જે આવશે વિકલ્પ તો બતાવીશું પણ ખરા. આવી રીતે તમે લખવાનો અભ્યાસ કરજો, અને એ જે નોટ જે છે એવું પણ બની શકે કે જીવનમાં પાપના ઉદય આવે, અસાતાના ઉદય આવે, તમે આજે નોટ બનાવેલી હશે ને, જાતે લખેલું હશે. કેમકે લખવાનું જ્યારે હોય ને ત્યારે આ વાંચ્યું છે લખવાનું હોય તમારે ફરીથી એને યાદ કરવું પડે છે, રિકોલ કરવું પડે છે, યાદ કરવું પડે છે, પછી લખાય છે. લખાશે એમને નહીં લખાય, આમ તો એમને જ લખાય છે, એના કારણે એ વાત નથી કહેવી અત્યારે, એમને જ લખાય. પણ અંદરમાં તમારે અંદરમાં જ્ઞાનમાં એ વસ્તુ લાવવી પડે છે અને એનાથી સંસ્કાર પડતા જાય છે. એટલે તમે અભ્યાસ તો કરજો. અમારા ત્યાં તો આપીએ છીએ આવા બધા લેસન કે હું કેવો છું. બસ આ મારા ગાણા ગયા છે ને, આ સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાલી દ્રવ્ય કેવું છે. તો આ જે બોલની અંદર જે છે છ પ્રકારથી આ શુદ્ધાત્માના સ્વરૂપને જે દ્રવ્યને ઉછાળ્યું છે અંદરમાં, જેમ નથી પેલા ક્રિકેટની અંદર જે પેલા છ રન લે ને, હા મેં હમણાં ક્યાં હતા એ પેલાની કષ્ટાનિકામાં અહીંયા ઝવેરી બજાર હતા, તો આપણા વિપુલભાઈ મોટાણીના ત્યાં જમવાનું હતું ને, તો બાજુમાં પેલું સ્ટેડિયમ છે ને, વાનખેડે સ્ટેડિયમ કે સ્ટેડિયમ છે બાજુમાં, તો ત્યાં ઘરે વાત નીકળી હતી કે ત્યાં પેલા સ્ટેડિયમમાં કોઈ છ રન કે એવું લે ને, તો જે બધા બધા બૂમા બૂમ કરે ને, જે ચિચિયારીઓ પાડે વગેરે, કે છેક આટલે સુધી સંભળાય કે એમ, એટલી બધી બૂમો. ત્યારે પછી મેં એક વાત કરી યાદ આવે છે કે જેમ એ ચિચિયારીઓ પાડે ને, હા એનું ચિયરિંગ કે જે કાંઈ કહેવાય આટલે સુધી સંભળાય, તો મારે તો કહેવું છે કે આ 700 વર્ષ 800-900 વર્ષ પહેલાં લખેલા જે આ સમજાય, 900 વર્ષ પહેલાં પદ્મ પ્રમલધારી દેવે લખેલી આ વાતો છે ને, એ આજે આપણા સુધી સંભળાય છે આ, અને 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય દેવે લખેલી ગાથાઓ આપણા સુધી સંભળાય છે. તો આ અવાજ મોટો છે પહેલાં કરતાં, તો ઘણો મોટો અવાજ છે આ. હં આ એમને વોટ્સએપ પર મેસેજ મોકલેલા હશે આ બધા, આ મોકલ્યા હશે. નોર્મલી તો બધે શું કરે છે કે પેલા મેસેજ આવે તો કંઈ પણ ધર્મના મેસેજ આવે તો પેલો પેલાને ફોરવર્ડ, પેલો પેલાને ફોરવર્ડ, બધા ફોરવર્ડ, કોઈ ઇન્વર્ટ નથી કરતા. સમજાય છે કે નહીં? હા મેસેજ તો ઇન્વર્ટ કરવા માટે છે ને. હા આકાશમાંથી બે મુનિરાજ પધાર્યા અને સિંહને ધર્મનો સંદેશ આપ્યો તો એને ઇન્વર્ટ કર્યો હતો ને, ખ્યાલ આવે છે? સોગાની સાહેબને સીધી વાત મળીને ઇન્વર્ટ કરીને ફોરવર્ડ કરવાની ક્યાં વાત આવે છે? એ તો ના રહેવાય ને, મુનિરાજ સાતમામાંથી છઠ્ઠામાં આવે છે ને, તો ફોરવર્ડ કરવામાં તો નુકસાન જાય છે એમને. સાતમામાંથી છઠ્ઠામાં આવે છે તો શુદ્ધોપયોગથી નીચે આવી જાય છે. એટલે બહુ સરસ મજાની વાતો છે. જરા આપણે થોડોક અહીંયા શ્લોકમાં જેટલું આપણને સમજવાનો પ્રયત્ન કરીશું. 211 નંબરનો શ્લોક છે, જુઓ ત્યાં લખ્યું છે, જયત્ય અનગમાત્મ તત્વ, બરાબર છે ને, જયત્ય અનગમ આત્મ તત્વ. આપણે એવું કરીએ, પહેલાં નીચે ગુજરાતીમાં થોડું સમજી લઈએ, પછી થોડુંક વધારે સરળ પણ થઈ જશે. જુઓ આ અનગ નિર્દોષ આત્મતત્વ જયવંત છે. કેટલું સરસ વાત ક્યાંથી ઉઠાવી જોઈએ ને. આ અનગ એટલે ખબર પડે છે, અનગ, અગ એટલે દોષ પાપ, અને અનગ એટલે નિર્દોષ. અને અહીંયા આ નિયમસારમાં આગળ લગભગ છઠ્ઠી લગભગ કોઈ ગાથા છે, જિનેન્દ્ર ભગવાન બિરાજમાન છે, 18 પ્રકારના દોષથી ભગવાન રહિત હોય છે, નિર્દોષ કહ્યા જિનેન્દ્ર ભગવાનને, નિર્દોષ છે. તો એ જે જિનેન્દ્ર ભગવાન નિર્દોષ છે, પર્યાયની અંદર દોષ રહિત દશા પ્રગટ થઈ છે ને, જન્મ જરા મરણ વગેરે એ બધા દોષથી રહિત થયા છે, તો એ પર્યાયની અંદર નિર્દોષ દશા જે પ્રગટ થઈ એ દ્રવ્યના આશ્રય પ્રગટ થઈ છે. તો અહીંયા જે ગાણા ગાયા છે એ દ્રવ્યના ગાણા ગાયા છે, ગાયકના વખાણ કર્યા છે કે મારો આ જે ગાયક ભાવ ભગવાન આત્મા વર્તમાનમાં હું નિર્દોષ તત્વ છું. સમજાય છે કે નહીં? જે શ્રીમદજીએ કહ્યું ને, સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, તો હું વર્તમાનમાં નિર્દોષ છું. અહીંયા એની વાત છે ને, જો આ અનગ આત્મતત્વ, હવે આત્મતત્વ એટલે આ શુદ્ધ અંતતત્વની વાત છે, દ્રવ્યની વાત છે, આ કારણ શુદ્ધ પરમાત્માની વાત છે. તો આ નિર્દોષ આત્મતત્વ જયવંત છે, હાજરા હજૂર છે, એની ક્યારે હાજરી લેવી પડે એવું હોતું નથી. ઓફિસમાં માણસો કામ કરતા હોય તો સવારે 8 વાગે આવે, સાંજે 6 વાગે છૂટા થાય, તો એને સાઇન કરવી પડે આવ્યા ગયાની. અહીંયા એવું નથી હોતું, હાજરા જયવંત છે. હવે સાંભળજો એ કેવો છે. આપણે પ્રશ્ન કર્યો હતો કે આવે છે ને, મને બતાવો આત્મા કેવો હશે, એ કેવો હશે, ક્યાં રહેતો હશે, મને બતાવો આત્મા કેવો હશે. તો આપણે આ પ્રાર્થના કરી હતી ને પદ્મ પ્રમલધારી દેવને, તો એમને આત્મા બતાવ્યો કે તમારો પ્રશ્ન છે કે મને બતાવો આત્મા કેવો હશે. એક બીજું પણ સ્લોગન આવે છે ને આવું, કે ભગવાન મહાવીર સ્વામીને ક્યાં દિયા, તો ભગવાન આત્મા બતલા દિયા. કુંદ કુંદ આચાર્ય દેવને ક્યાં દિયા, તો ભગવાન આત્મા બતા દિયા. પદ્મ પ્રમલધારી દેવને ક્યાં દિયા, તો ભગવાન આત્મા બતા દિયા. ગુરુદેવ શ્રીને ક્યાં દિયા, તો ભગવાન આત્મા બતા દિયા. હવે એમને તો બતાવ્યો પણ જોવાનો કોને, એમને બતાવ્યો પણ જોવાનો કોને, કે જોવાનું તો પોતાને છે ને. અને એમને બતાવ્યો છે તો તને દેખાય છે, દેખી શકે એટલે બતાવ્યો છે. જો તું ના દેખી શકતો હોત તો તને ન બતાવત. તને દેખાડ્યો છે અલિંગ્રહણની ગાથા, જાણ એમ શબ્દ લખે, તું જાણ આત્માને આવું જાણ, કેમ કે તું જાણી શકે એવી તારી પર્યાયમાં લાયકાત છે. માટે અમે કહીએ છીએ કે તું જાણનારને અંતર સન્મુખ વળીને, જાણનારને જાણ, ચેતનારને ચેત, દેખનારને દેખ. અસંગનીમાં ચાલ્યો જઈશ તો અમે નહીં કહીએ તને, આજે છે અવસર. જુઓ આ અનગ નિર્દોષ આત્મતત્વ જયવંત છે, કે જેણે પેલું કે જેણે સંસારને અસ્ત કર્યો છે. જુઓ કહેવાય ને કે આખી જે કથનની શૈલી છે ને, એને એકદમ પકડી રાખવાથી નહીં ચાલે. કેમ કે હમણાં જ ગુરુદેવ શ્રી કે આ ભાવના પ્રધાન ગ્રંથ છે, ભાવના નિજ ભાવના અર્થે લખેલું છે. એટલે જુઓ સાંભળજો, તમને થોડોક આઈડિયા આવશે કે જેણે સંસારને અસ્ત કર્યો છે ઇન્દ્રવદનભાઈ, તો સંસારને અસ્ત કર્યો છે તો આ પર્યાયની વાત નથી ભાઈ, પર્યાયની વાત નથી. નોર્મલી તો શું લાગે કે સંસારને અસ્ત કર્યો એટલે સંસાર હોય અને પછી આત્માનો આશ્રય કરીને સંસારનો નાશ કર્યો અને મોક્ષ દશા પ્રગટ કરી તો સંસારનો અસ્ત કર્યો, આ એ વાત નથી. મારે એ થોડું ધ્યાન આકર્ષિત કરવું, આ એની વાત નથી. સમજાય છે કે નહીં? મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો એ વાત નથી. આ પર્યાયમાં સંસાર ગયો અને મોક્ષની દશા આવી એની વાત નથી, આ દ્રવ્યની વાત છે. સમજાય છે કે નહીં? પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની વાત છે કે જેણે સંસારને અસ્ત કર્યો છે. એનો મતલબ મારા દ્રવ્ય સ્વભાવની અંદર આ પુણ્ય પાપના રાગ દ્વેષના વિકલ્પ જે સંસાર છે એનું એક્ઝિસ્ટિંગ પણ એનું હોવા પણ અંદરમાં છે જ નહીં, અંદરમાં છે જ નહીં. અંદરમાં એનું શું કહેવાય ને, પોસ્ટમોર્ટમ કરીને જોવામાં, ચેક કરવામાં આવે તો અંદરમાં રાગ દ્વેષના વિકારી ભાવ વિકલ્પો નહીં જોવામાં આવે, નહીં જોવામાં આવે. એના માટે કહ્યું કે સંસારનો અસ્ત કર્યો છે. સમજાય છે? આપણે થોડી શૈલી સમજી રહ્યા છીએ, અહીંયા કયા એંગલથી કહી રહ્યા છે, આ પર્યાયની વાત નથી. જો જેણે સંસારને અસ્ત કર્યો છે, વાહ. હવે જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મારામાં આ સંસાર છે જ નહીં ભવે ભાઈ, ભાઈ મારામાં સંસાર છે જ નહીં તો નાશ કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે? સમજાય છે? હા, આ દ્રવ્ય ફરીથી રિપીટ કરું, આ પર્યાયની વાત નથી ચાલતી, વાત દ્રવ્યની ચાલે છે. મારામાં સંસાર છે જ નહીં, અને આ વાત જો તમે પર્યાયમાં લગાવશો તો સ્વચ્છંદી થઈ જશો. પર્યાયની અંદર લગાવશો તો કે પર્યાયમાં તો સંસાર છે, રાગદ્વેષ છે, કશાય છે, મિથ્યાત્વ અજ્ઞાન દશા પર્યાયમાં તો છે, અમે વાત એક સમયની પર્યાય નથી કરતા, અમે ત્રિકાળી દ્રવ્યની વાત કરીએ છીએ. જે વખતે પર્યાયમાં બંધના પાંચે કારણો જોવામાં આવે છે, પર્યાયમાં મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયોગ જે વખતે જોવામાં આવે છે ને, એ જ વખતે પર્યાયની બાજુમાં રહેલો જે સામાન્ય હમણાં ને સામાન્ય જે જ્ઞાયક ભાવ, પર્યાય તો વિશેષ છે, એ સામાન્યની સન્મુખ જઈને જોવામાં આવે ને તો આ કહે છે કોઈ પણ પ્રકારની પર્યાયને દ્રવ્ય અડ્યું જ નથી. આ દ્રવ્યની વાત ચાલે છે. ફરીથી રિપીટ કરું છું, બહુ ગંભીર વાત છે, સાંભળજો. નય ચક્રમાં વાત મૂકી પણ છે, દેવસેન આચાર્ય દેવનું નય ચક્ર છે એમાં વાત મૂકી છે. વાત ત્રિકાલી દ્રવ્યની ચાલે છે, જ્ઞાયક ભાવની. એમાં આ સંસાર છે જ નહીં, આ બંધના કારણો દ્રવ્યમાં છે જ નહીં. અને આ વાત તમે જે કહે છે, જો તમે પર્યાયમાં લગાવશો ને કે છે જ નહીં છે જ નહીં, તો સ્વચ્છંદી થઈ જશો, નરકમાં જવાનો પ્રસંગ આવશે. હવે સાંભળજો, હવે અમે દ્રવ્ય તરફથી વાત કરીએ છીએ કે દ્રવ્યમાં આ બંધના કારણો છે નહીં, અને જો દ્રવ્યને જોશો ને તમે સ્વચ્છંદીની સમ્યક દ્રષ્ટિ થઈ જશો. ખ્યાલ આવે કે વાત? સમ્યક દ્રષ્ટિ થઈ જશો. અમે જ્યાં જોવાનું કહીએ છીએ ત્યાં તમે જોશો તો સમ્યક દ્રષ્ટિ થઈ જશો, અને પર્યાયમાં જોશો. અમે કહીએ છીએ દ્રવ્યની વાત, અમે વાત કરીએ છીએ દ્રવ્યની, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે અમે વાત કરીએ છીએ દ્રવ્યની, અને તમે લગાવો છો પર્યાયમાં તો ગડબડ થઈ જશે. અમે દ્રવ્યની વાત કરીએ છીએ, દ્રવ્યને જોશો તો સમ્યક દ્રષ્ટિ થઈ જશો, પર્યાયમાં મોહ રાગ દ્વેષ બધું નીકળી જશે, બંધના કારણો આપોઆપ ટળી જશે, અંતરાત્મા પણ આવીને પરમાત્મ દશા પ્રગટ થશે. એટલે આ બહુ જ શાંત ચિત્તથી લખીને એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી કયા એંગલથી શું કહેવામાં આવે છે બરાબર સમજવું જોઈએ. કેમ કે એટલે ઘણા કહે છે ને કે ભાઈ બધા સ્વચ્છંદી થઈ જશે, સ્વચ્છંદી 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 નહીં સમ્યક દ્રષ્ટિ થઈ જશે કહેવાનો આશય સમજશે તો સમય સ્વચ્છંદીનો પ્રશ્ન ક્યાં છે? અમે દ્રવ્યની વાત કરીએ છીએ ને, અમે દ્રવ્યને, અને દ્રવ્યમાં નથી, 100% નથી, હા એ તો કહી રહ્યા છે. ક્યાં છે દ્રવ્યમાં બંધના કારણો? કોઈ બંધના કારણો નથી દ્રવ્યની અંદર. જેવો છે જરાક એક બોલ ભાઈ સમકીતજી, ઓ દ્રષ્ટિ કા નિધાન મેં સે ગુરુદેવ શ્રી કા 9 નંબર કા જો પેજ હૈ થોડા નિકાલો. ગુજરાતી બે ને દ્રષ્ટિ આવી ગઈ. અચ્છા 9 નંબર પેજ નંબર 9 બોલ નંબર 53. પેજ નંબર 9 બોલ નંબર 53 છે. અલગ છે તો બોલ નંબર 53 નિકાલો ઓનલી તો સેટિંગ હો જાય આપના. આવી ગયા ને? બહુ સરસ મજાના બોલ છે. જુઓ મિથ્યાત્વ ત્યાંથી છે ને, એ જ છે ને. જુઓ સાંભળજો જરાક, મિથ્યાત્વ અવિરતિ આદિ 5 ભાવો બંધનું કારણ છે. એગ્રી, તત્વાસૂત્રમાં કહ્યું છે, વ્યવહારના ગ્રંથોમાં પર્યાયની અંદર આ ભાવ થાય છે તો એનાથી બંધાય છે, વાત ક્યાં વાંધો છે? બરાબર છે. હવે સાંભળજો, મિથ્યાત્વ અવિરતિ આદિ 5 ભાવો બંધનું કારણ છે, તે નાશ થાય ત્યારે મુક્તિ થાય એમ નહીં. ઓ જીવો સમજાય છે કે નહીં? ફરીથી આ જે બંધનું કારણ પર્યાયમાં છે ને, એ નાશ થાય ત્યારે મુક્તિ થાય એમ નહીં, પણ શું લખી છે વાંચો જો, એના અભાવરૂપ મુક્ત સ્વરૂપ જ સ્વભાવ છે. સમજાય છે કે વાત ભાઈ? એના અભાવરૂપ, એનો મતલબ પર્યાયમાં જે વખતે મિથ્યા દર્શન છે, અનંતાનુબંધી કસાય એક સમયની પર્યાયમાં છે, એ જ વખતે આ જે ત્રિકાલી દ્રવ્ય છે ને એના અભાવ સ્વરૂપ છે, એના અભાવ સ્વરૂપ છે. પરદ્રવ્યની વાત તો છોડો, સમજે, એના અભાવ સ્વરૂપ છે. સામાન્ય વિશેષને સ્પર્શતું નથી, વિશેષ સામાન્યને સ્પર્શતું નથી. સમજાય છે કે નહીં? પર્યાયમાં છે કોણ ના પાડે છે? આ ક્યારની વાત ચાલે છે? પેલી સિદ્ધ પર્યાય પ્રગટ થઈ મોક્ષની પર્યાય પ્રગટ થઈ એ વખતની વાત નથી આ. પર્યાયમાં મિથ્યા દર્શનને અનંતાનુબંધી કષાયના પરિણામ છે એ વખતે આ અંદરમાં દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો કહેશે કે આ બંધના અભાવ સ્વરૂપ જ છે. એનું નામ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પછી બીજું કહીએ કેટલું પછી કર વિચાર તો કોને વિચાર કરવાનો? કર વિચાર તો પામ, વિચાર કરીશ તો આવો અંદરમાં ભગવાન બિરાજમાન છે જેને તું ભૂલી ગયો છે ને 38મી ગાથા, એ પરમેશ્વરના તને દર્શન થઈ જશે. કંચનને કાટ નથી લાગતો, અગ્નિને ઉદય નથી લાગ, એમ પર્યાયમાં મિથ્યાત્વાદી બંધના કારણો જે છે ને એ દ્રવ્યને એનાથી કોઈ સંબંધ છે નહીં. અવ્યક્તના છ બોલમાં આવે છે ક્ષણિક વ્યક્તિ માત્ર અભાવાત. ક્ષણિક વ્યક્તિ માત્ર, પર્યાય તો ક્ષણિક છે અને હું તો ત્રિકાળ રહેવા વાળો છું, એનો મારામાં અભાવ છે, આ ન્યાય આ છે. સમજાય છે ને? જુઓ ફરી વાંચું છું, જરા સાંભળો. મિથ્યાત્વ અવિરતિ આદિ પાંચ ભાવો બંધનું કારણ છે, તે નાશ થાય ત્યારે મુક્તિ થાય એવું નહીં ભાઈ. હવે આ નાશ થાય ત્યારે મોક્ષ થાય, જરા સાંભળજો. આ નાશ થાય ત્યારે મોક્ષ થાય, આ નાશ થાય ત્યારે મોક્ષ થાય, આ નાશ થાય ક્યારે મોક્ષ થશે જીવનો હરેન્દ્રભાઈ? ભાઈ ક્યારે મોક્ષ થશે? ક્યારે નહીં થાય ને? રૂમમાં અંધારું છે, અંધારું જશે એટલે અજવાળું થશે, અંધારું જશે એટલે અજવાળું થશે, અંધારું જશે એટલે ક્યારે અંધારું જશે? અંધારાને મુખ્ય કરશો તો અજવાળું નહીં થાય, અંધારું જશે તો અજવાળું થશે ને? અજવાળું કર્યું અંધારું ગયું. સમજાય છે કે ને? અજવાળું કર્યું તો અંધાર, અંધારું જશે, અંધારું જશે, અંધારું જશે. એટલા માટે પૂજ્ય ગુરુદેવશ્રી બહુ જ એક સરસ વાત કરે છે, મને ખૂબ ગમે છે. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ, દ્રવ્યમાંથી ઉપાડ આવવો જોઈએ. તમે નિમિત્તોને આગળ કરશો, સંયોગોને આગળ કરશો, ઇન્દ્રિયોને આગળ કરશો, વ્યવહારને આગળ કરશો, શુભરાગને આગળ કરશો તો બેડો પાર નહીં, કામ નહીં થાય, કામ નહીં નીકળે. સાંભળ્યું છે એક દ્રષ્ટાંત ગુરુદેવશ્રીનું? સાંભળો, જ્યાં તમે તો સાંભળ્યું પણ હશે, મને ખૂબ ગમે છે આ વાત જ્યારે આવે ત્યારે નામ જ બોલ પણ છે. એક વખતે એક નદીના કિનારેથી બીજી નદીના કિનારે અવર જવર કરવાનું હોય ને, એમાં બધા વહાણમાં બોટમાં બેસીને બધા જતા આવતા હોય, તો એની 100 રૂપિયા ટિકિટ અને બધા બોટમાં બેસીને આ કિનારેથી સામે કિનારે જાય. માં ને દીકરો બે જણ હતા, દીકરો આંધળો હતો. હવે એમની પાસે પણ એક વહાણ હતું, તો દીકરો તો આંધળો હતો, હવે કે આપણે શું કરીશું? તો કે એક કામ કરીએ, માને દીકરાએ વિચાર કર્યો કે આપણું જે જહાજ જે છે ને, બોટ છે, એની અંદર બધા કાણા પડી ગયેલા, હોલ પડી ગયેલા, એટલે એમને સરસ મજાના કાગળ લાવીને બધા ચોંટાડી દીધા, શણગારી દીધી બોટને, શણગારી દીધી. અને પછી એને 25 રૂપિયા 25 રૂપિયા 25 રૂપિયા 25 રૂપિયા, અને પેલામાં કેટલા હતા? 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા. તો આમનું વહાણ તો ભરાઈ ગયું. સમજાય છે કે નહીં? રસ્તે થોડેક ચાલે આગળ જતા, અને આ જે પેલો આંધળો હતો ને, એને ગોગલ્સ લગાવ્યા હતા. હા, હવે થોડેક આગળ ગયા અને પેલું પાણી બધું ટચ થયું, એટલે કાગળ શું થઈ ગયા? બધા ખુલી ગયા અને અંદરમાં પાણી આવવાનું શરૂ થયું. તો પેલા બધા કહેવા લાગ્યા, અલા કહેશે કે આંધળો છે ખબર નથી પડતી, આ શું કર્યું તે આંધળો છે ખબર નથી પડતી. તો એને ચશ્મા કાઢીને કહે કે હા જુઓ, હું તો આંધળો જ છું, હું તો આંધળો જ છું, પણ તમે આંધળા નથી. હા, તમને એટલી અક્કલ ના પહોંચી કે આ બધા 100 રૂપિયામાં લઈ જાય છે અને હું આ 25 રૂપિયામાં લઈ જાઉં છું, તો કંઈક તો ગડબડ હશે, તો આંધળા તમે છો કે હું છું? હા, સસ્તું શોધો છો. હા, એમ ગુરુદેવશ્રી કહે છે કે જેમ પેલા આંધળાના વહાણમાં બેઠ્યા ને ડૂબ્યા, એમ નિમિત્તોને આગળ કરો છો, વ્યવહારને આગળ કરો છો, સંયોગોને આગળ કરો છો, ઇન્દ્રિયોને આગળ કરો છો, શુભરાગને આગળ કરો છો, આંધળાના વહાણમાં બેસતો તો સંસાર સમુદ્રમાં ડૂબશો. ઉપાડ મૂળમાંથી આવવું જોઈએ. આમાં આ ખુલ્યું છે તો જુઓ, તમને બતાવી દઉં આની અંદર. જુઓ આમાં છે, એક બોલ છે, બહુ સરસ છે બોલ. એટ નંબર કા બોલ નિકાલના ભૈયા, 8 નંબર કા બોલ. આવી ગયું આઠ નંબરનું. જુઓ લખ્યું છે અહીંયા, શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થવો જોઈએ. પછી શું લખ્યું, સાથે બોલીશું આપણે, શું લખ્યું છે, ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય એનો કોઈ વાંધો નથી, વધારે ખબર પડે ઓછું કોઈ બી, અહીંયાથી ઉપાડ આવવો જોઈએ, હું પરમાત્મા છું એમ નક્કી કર. કુળદેવશ્રી કહે છે ને, પામરપણાને યાદ કરીશ, પ્રાયોરિટી તું પામરપણાને આપીશ, પામરપણાને યાદ કરીશ તો પરમાત્માપણું પ્રગટ નહીં થાય, અને પરમાત્માપણાને યાદ કરીશ તો પામરપણું ઊભું નહીં રહે. સમજાય છે કે નહીં? હું પરમાત્મા છું એવી જ્યાં પ્રતીતિ થઈ, અનુભૂતિ થઈ ને, તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બધા ભાગવા લાગશે. હું બી પૂછડીએ અનાદિની મૂર્છા વિષતણી, ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ બની, ભાગશે નહીં, ઉભા રહે નહીં, ઉભા રહે. હા, પછી બેનસેના વતનામૃતમાં બોલશે, ચક્રવર્તી અથવા તો રાજા જ્યારે નગરની અંદર ચર્યા જોવા માટે નીકળે છે, નગરમાં શું શું ચાલી રહ્યું છે, તો નગરની અંદર જ્યારે ભ્રમણ માટે નીકળે છે ને, એ વખતે અપરાધી જીવો હોય છે ફફડવા લાગે છે, અપરાધી જીવો કાંપવા લાગે છે કે ભૂલમાં આપણે પકડાઈ ન જઈએ, એમ જ્યારે અંદરમાં હું પરમાત્મા છું એવો જ્યારે ટવકાર થાય છે ને, એવો અંદરમાં રણકાર આવે છે ને, તો આ રાગ દ્વેષના વિકારી પરિણામો થરથર થરથર ધ્રુજવા લાગે છે. એમની 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 ધજા હવે આવી છે ને કાલે, એમની ધજા હવે ઢીલી પડી ગઈ, હવે ધજા નીચે ઉતરી જવા વાળી છે. હા, ગુરુદેવને એક ભૂલ છે, હા, મારે મારા આત્માનું હિત કરી લેવું છે એમ એને અંદરથી લાગવું જોઈએ. કેમ કે જે જાગૃત રહેશે તે બચશે, અને જાગૃત રહેવાનો મતલબ એ છે કે અંદરમાં જાણનારો જાગૃત ભગવાન બિરાજમાન છે ને, એની પ્રતીતિ કરશે, બચશે. બરાબર, છ ભૂલ આપણે લેવાશે ને, જુઓ જરાક. જોઈએ જરાક. વચ્ચે તમારા ત્યાં અર્થ કર્યો તો મેં, હા, આત્માનો સ્વીકાર કર્યો ને તો સંસાર પાર લાશે ને, સમજાય છે, પાર લાવી દો. આ દ્રવ્યનો સ્વીકાર કર્યો, સંસારનો પાર લાવી દીધો આપણે એમ, હા, બંધના કારણોનો પાર લાવી દો. હવે દ્રવ્યનો સ્વીકાર કર્યો તો બસ, ખેલ ખતમ થઈ ગયો સંસારનો. જો કે જેણે સંસારને અસ્ત કર્યો છે એનો મતલબ મારામાં બંધના કારણો છે જ નહીં, એના અભાવ સ્વરૂપ મારો સ્વભાવ છે, એવું નામ અસ્ત કર્યો છે, નંબર એક. બીજું, હું કેવો છું એની વ્યાખ્યા, મારા વખાણ ચાલે છે, મારા વખાણ ચાલે છે. જે મહામુનિગણના અધિનાથના એટલે ગણધરોના હૃદયારવિંદમાં સ્થિત છે, સમજાય છે કે નહીં? દિન રાત આત્મા કા ચિંતન છે, મુનિરાજ જે છે ને, ગણધર દેવ છે, એમને નિરંતર શેનું ચિંતન ચાલે છે? અંદરમાં દ્રવ્ય સ્વભાવની આરાધના છે. દિન રાત આત્મા કા ચિંતન, મૃદુ સંભાષણ મેં વહી કથન, નિર્વસ્ત્ર દિગંબર કાયા સે ભી પ્રગટ હો રહા અંતર મન. ત્રણે થઈ ગયા ને, મન વચન કાય, એનું નામ છે પેલી ટીકા ને, દિન રાત આત્મા કા ચિંતન. તો મુનિરાજ વાત કરશે તો શેની વાત કરશે? આત્માની જ વાત કરશે ને, ગાયકની વાત કરશે. એટલે અહીંયા લખ્યું છે, જે મહામુનિગણના અધિનાથના ગણધરોના હૃદયારવિંદમાં સ્થિત છે, આ પરમેશ્વરપણું જે છે ને, એ સ્થિત છે. જુઓ આગળ થોડું વાત કરીએ, 28 મૂળ ગુણ પાડવાના જે પરિણામ આવે ને ગણધર દેવને, શુભ જે વિકલ્પ આવે, ભગવાનની વાણી સાંભળવાનો, દ્વાદશાંગની રચના કરવાનો જે ગણધર દેવને જે વિકલ્પ આવે ને, એ ગણધર દેવને 12 અંગની રચના કરવાનો વિકલ્પ આવે, એ કહેશે એમાં સ્થિત નથી, એમાં સ્થિત નથી. ગણધર દેવ કહે છે અંદરમાં પોતાનું દ્રવ્ય સ્વભાવ છે ને ત્યાં સ્થિત છે એ જો જે કેમ કે તો જાણે છે આ બાર અંગની રચના કરવાનો વિકલ્પ તો આશ્રવ તત્વ છે તો બંધ તત્વ છે સમજાય છે કે નહીં હા જે મહામુનિ ગણના અધિનાથના ગણધર દેવના હૃદયાર વિંદમાં સ્થિત છે ભગવાનના વજીર ગુરુદેવશ્રી કહે છે હા બે થયા અને ત્રીજું જેણે ભવનું કારણ તજી દીધું છે પેલો ને ત્રીજો બોલ ગુરુદેવશ્રીએ બહુ વારંવાર ફરીથી રિપીટ કર્યો પેલો બોલ ને ત્રીજો બોલ જુઓ જેણે સંસારને અસ્ત કર્યો છે અને બીજા ત્રીજામાં આવ્યું જેમણે ભવનું કારણ તજી દીધું છે સમજી ગયા ને એટલે બે વાત છે આમાં એક તો મારામાં સંસાર છે નહીં બરાબર છે કે નહીં અને બીજા નંબરમાં સંસારનું કારણ જે પુણ્ય પાપના વિકલ્પો જે છે ને સંસારના કારણોનો મારામાં અભાવ છે એક સૂત્ર આમાં આવે છે ધ્યાનના સૂત્રમાં એક વાત આવે છે સમજો આ બે આ વસ્તુ આ ભાવ સકલ કર્મ પેલું છે સકલ કર્મ રહિત સ્વરૂપોહમ ત્રણ કર્મ છે ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ તો આ અંદરમાં જે કારણ શુદ્ધ જીવ છે કેવો છે તો સકલ કર્મ રહિત સ્વરૂપોહમ નંબર એક બરાબર બીજો બરાબર સાંભળજો સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપોહમ બંનેમાં ફરક છે દ્રષ્ટાંતથી સમજી એટલે ખ્યાલ આવશે બરફ છે બરફ બરફ છે એ અગ્નિથી રહિત છે બરફ છે એ અગ્નિથી ઉષ્ણતાથી રહિત છે ઠીક છે ને એમાં બરફમાં ઉષ્ણતા હોય ના હોય એક વાત તો બરફનો એક તો ધર્મ એ છે કે એમાં ઉષ્ણતાથી રહિત છે બીજો બરફનો ધર્મ એ છે કે એ ઉષ્ણતાના નાશનું કારણ છે બે વસ્તુમાં ફરક ખ્યાલ આવ્યો ને એમાં ઉષ્ણતા છે નહીં અને માથે તાવ આવી ગયો અને ધખતું હોય તો અહીં ગાડી બરફના પોતા મૂકે છે ને બરફના પોતા મૂકે હાથમાં બરફ લીધો તો હાથ ઠંડો થઈ જાય તો બરફના બે ધર્મ જોયા ઉષ્ણતાથી રહિત છે અને ઉષ્ણતાના નાશનું કારણ છે એમ મારો દ્રવ્ય સ્વભાવ જે છે એ કર્મથી રહિત છે અને કર્મના નાશનું કારણ છે સમજાય વાત ખ્યાલ આવે છે કે નહીં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત સ્વરૂપોહમ અને બીજા નંબરમાં આ પર્યાયની અંદર સંયોગમાં પર્યાયમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ છે ને હવે એને રાખવા છે કે કાઢવા છે સંયોગમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ છે ને હવે એને કાઢવા છે તેનું કારણ કોણ તો એના નાશનું કારણ પણ દ્રવ્ય સ્વભાવ છે બે વસ્તુમાં ફરક છે મારામાં છે તો નહીં આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મારામાં તો છે નહીં પણ આ જે છે એના નાશનું કારણ મારામાં છે આ બંનેમાં અહીંયા ફરક બતાવ્યો છે જો પહેલામાં લખ્યું કે જેણે સંસારને અસ્ત કર્યો છે એટલે એમાં સંસાર તો છે જ નહીં સાથે સાથે ત્રીજામાં કે સંસારના નાશનું કારણ છે આ જો જેણે ભવનું કારણ તજી દીધું છે એટલે ત્રણ થઈ ગયા હવે ચોથા નંબરમાં જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે એને બ્રેકેટ મારતો જુઓ અર્થાત જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે આ આ દ્રવ્યની વાત ચાલે છે આને ભૂલવાનું નહીં સમજાય છે કે નહીં આને હંમેશા મુખ્ય રાખીને ચાલવાનું તો આ કહે છે અહીંયા ગાડી ચોથા બોલમાં કહે છે જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે એનો મતલબ અંદરમાં સ્વસંવેદનમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ થઈ શકે એવો છે પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ નથી અલિંગ્રહણના જે 20 બોલ છે ને એમાં છઠ્ઠો બોલ કહ્યો શું કહેવું છે હા સાંભળો આત્મા સીધો પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો આ જેમ કે ભાઈ કેટલા વાગ્યા તો સીધું આપણે ઘડિયાળની સામે જોયું કે 10માં 10 મિનિટની વાર 10માં 10 કમ છે એટલે એક તો આંખનો ઉપયોગ કર્યો વચ્ચે અને બીજો ઘડિયાળનો ઉપયોગ કર્યો સમજાય ને પરોક્ષ જ્ઞાન ઇન્દ્રિય અને બહારના જ્ઞેયોનું અવલંબન એટલે પરોક્ષ જ્ઞાન સમજો જરા, આ તો સારો વિષય છે આખો ઘણો, થોડી થોડી વાત કરીને આપણે આગળ વધીશું. આ કેટલા વાગ્યા તો એ ઘડિયાળની સામે જોવું પડ્યું, અને આ આંખનું અવલંબન લેવું પડ્યું, તો ઇન્દ્રિય અને મનનું અવલંબન આવ્યું, એ પરોક્ષ જ્ઞાન થયું. હવે અહીંયા એ કહેવું છે કે મારે આત્માનો અનુભવ કરવો છે, દ્રવ્યનો અનુભવ કરવો છે. તો કહે છે કે આ ઇન્દ્રિય અને મનની વચ્ચે કોઈ જરૂર છે જ નહીં. થોડું સાંભળવું, જરા સાંભળો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આંખની શું જરૂર, આંખની શું જરૂર. એટલા માટે વાત યાદ આવી કે આપણે ભાવનગરમાં એક ચિરંજીલાલજી કરીને છે, બહુ સારા સ્વાધ્યાયી છે, લગભગ 85-86 યર ઓલ્ડ છે. અને એમની પણ કથા તો ઘણી લાંબી છે કે પહેલાં કેવા વિરોધના પરિણામ હતા અને જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું. એટલો સમય નથી અત્યારે આપણી પાસે, થોડુંક સાહેબ ઇશારો થોડો કરીને જવું છું. તો પણ કે શરૂઆતના વર્ષોમાં બુદ્ધિશાળી ખૂબ, પણ આ વાતના વિરોધના ખૂબ પરિણામ અંદરમાં. એક વખતે યોગાનુયોગ અહીંયા બોમ્બેમાં એમની જોબ હતી અને બેંકમાં કંઈક કામ હતું, અને કીધું કે બે કલાક પછી તમે આવો, બેસવું પડે તું. અને આ બાજુ અહીંયા ગુરુદેવસિંહનું આઝાદ મેદાન કે ધોવી તળાવ મને બહુ ખ્યાલ નથી, ત્યાં ગુરુદેવસિંહના પ્રોગ્રામ હતો ભાઈ. હા, તો એ કહે કે આ બે કલાક તો હું ફ્રી છું, તે જરાક આમ નીકળે એમને જ. અને પેલા ગુરુદેવસિંહના બધા પોસ્ટરો બધા જોયા, તરત જ એમને કહ્યું, જે શબ્દ એ બોલ્યા એમને જાતે કહ્યું, હું શું બોલ્યો હતો આ મહાપુરુષ માટે. હા, તો કે ચલો આજે તો મારે ખેલ જોવો છે, એમને જે શબ્દનો પ્રયોગ કર્યો નથી કરતો, જોવું તો ખરો. અને કે મારી ટેવ એવી કે પહેલી લાઇનમાં હંમેશા બેસવાનું, બીજી લાઇનમાં નહીં બેસવાનું, પાછળ નહીં બેસવાનું, મતલબ આગળ બેસવાનું. અને બુદ્ધિશાળી તો ખરામ. અને જઈને બેસી ગયો અને આખો એક કલાકનું પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન સાંભળતા સાંભળતા જ આંખમાંથી આંસુની ધારા ચાલુ થઈ ગઈ કે મેં શું કર્યું, આ આ શું, મેં કેવા વિરોધના પરિણામ થયા. હા, અને જેવો સ્વાધ્યાય પૂરો થયો અને સીધા ઊભા થઈને ગુરુદેવસિંહના ચરણ કમળનો સ્પર્શ કર્યો અને બસ, સમજો, એ દિવસથી આખી લાઈન બદલાઈ ગઈ. અને એ વખતે દર શનિ રવિ રજા હોય તો અહીંયાથી પ્લેનની અંદર 126 રૂપિયા એવી કંઈક ટિકિટ હતી, શનિ રવિ આવે એટલે ભાવનગર જવું અને ભાવનગરથી સોનગઢ ગુરુદેવસિંહના પ્રવચન સાંભળવા માટે જવું ને પછી આવું. જેટલો સમય રહ્યા એ સમય દરમિયાન મેં આ કામ કર્યું. અહો, મને તો આ વાતની ખબર નથી. તો ભાવનગર અષ્ટાનિકામાં જવાનો પ્રસંગ બન્યો ને એ વખતે, પછી એમના ઘરે મેં મળવા માટે ગયા હતા. પહેલાં પણ થોડો પરિચય તો હતો, તલોદ આવ્યા વખતે પણ એક બે વખતે, તો આંખેથી, બંને આંખેથી દેખાતું નથી. સ્વાભાવિક થોડી વાતચીત થઈ ને તો પછી એમને એક વાત કરી, આમાંથી વાત આવી છે, આ આત્મા સીધો જણાય છે અંદરમાં. એમને કહ્યું, શૈલેષભાઈ, આ સમ્યક દર્શન, આત્માની અનુભૂતિ કરવા માટે આંખોની જરૂર ક્યાં છે, આંખની જરૂર ક્યાં છે. ગુરુદેવસિંહનું આમ ચિત્રપટ બતાવીને કહ્યું કે આ મહાપુરુષનો આપણા ઉપર કેટલો ઉપકાર છે, કેટલો ઉપકાર છે. નહીં તો આંખો જતી રહે તો કેટલા આર્ત ધ્યાન કરે, કેટલે અહીંયા ને અહીંયા, હવે શું કરું ને શું ના કરું, શું કરું શું ના કરું. અરે, અહીંયા તો કહે છે કે આંખો જ્યાં હોય, સમજાય છે, આંખ છે ને, અને તમે આંખનો ઉપયોગ કરો છો તો ઉપયોગ બહાર જાય છે, ઉપયોગ કરો છો ને આંખનું અવલંબન લો છો તો ઉપયોગ તો બહાર જાય છે. આત્માનો અનુભવ કરવા માટે તો પાંચે ઇન્દ્રિય અને મનનો જે બહારમાં વ્યાપાર થાય છે ને, આ જ નિયમસારમાં વારંવાર કહ્યું ને, પાંચ ઇન્દ્રિયના ફેલાવતી રહી દેહ માત્ર જેમનો પરિગ્રહ છે. આ ઇન્દ્રિયોના માધ્યમથી જે બહાર ફેલાવ થાય છે તો એને શ્રીંગ કર્યો ને અને ઉપયોગને અંદરમાં લઈ ગયા છે, તો કોઈ ફાયદો નથી. સિમંદર ભગવાન બિરાજે છે મહાવિદેહ ક્ષેત્રમાં, બિરાજે છે ને સિમંદર ભગવાન, સકલ પરમાત્મા છે, પાંચે ઇન્દ્રિયો છે, દ્રવ્ય મન પણ છે, પાંચે ઇન્દ્રિયો છે ને, શરીર છે ને, આ બધું એમને જ્ઞાનમાં જણાતું હશે કે નહીં જણાતું, સમવ શરણ છે, લાગેલું છે સભામાં બધા જીવો, એમને જ્ઞાનમાં આવતા છે કે નહીં આવતા. અચ્છા, ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, કરે છે દ્રવ્ય ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે ના, સમજાય છે કે નહીં. અને એમને તો દ્રવ્ય ઇન્દ્રિય સંબંધીનું જે પુણ્ય જે છે ને, આંખના ઓપરેશન કરાવવા પણ, ચશ્મા લગાવવા પણ, અને મોતિયા વળી જાય એવું તો છે નહીં, સાતિશય પુણ્યના ધારક છે ને, છતાં પણ એ આંખ કાનનો ઉપયોગ નથી કરતા. જેના માટે આપણે બોલે સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. ક્યાં ડૂબેલા છે? સ્વરૂપમાં ડૂબેલા છે ને, ડૂબેલા છે સ્વરૂપમાં ને. આખું લોકાલોક જણાઈ જાય છે, પ્રત્યક્ષ આખું લોકાલોક જણાઈ જાય છે. અને આ ઇન્દ્રિયોના માધ્યમથી જાણવા માટે જાય છે એમાં તો જીવ લોસમાં જાય છે, નુકસાનમાં જાય છે. ઇન્દ્રિયોના માધ્યમથી જાણવા માટે જાય છે એમાં તો ખંડ ખંડ જાણવું થાય છે, ટુકડે ટુકડે જાણવું થાય છે, પ્લસ આકુળતા થાય છે, દુઃખ થાય છે. આને જાણ્યું, આને જાણવાનું રહી ગયું. અને જેને જાણે છે એને રાગદ્વેષ પૂર્વક જાણે છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? એટલે કહે છે કે આ તારું અંદરમાં અનગ નિર્દોષ આત્મ તત્વ જે અંદરમાં બિરાજમાન છે, જેને ચોક્કસપણે ભવનો પરિચય નથી, એવો તારો ભગવાન બિરાજમાન છે ને, એને આ ઇન્દ્રિયોને મનની કોઈ જરૂર નથી. આ તો વધારાની વસ્તુ છે, વધારાની. આપણે થઈ તને વાત, આ છઠ્ઠી આંગળી અહીંયા હોય ને, છઠ્ઠી આંગળી તો વધારાની સારી લાગે કે ખરાબ લાગે? વધારાની છે ને, એને શું કરશું? કઢાવી નાખે છે ને. આજે સ્ટીલના વાસણ કે પ્લાસ્ટિકના વાસણ બને બે પેલા ભેગા કરે અને પછી ઉપર પેલી કતરણ વગેરે હોય છે, નથી કરતા બે પેલા ભેગા કરે પાર્ટ, તો પછી છેલ્લે ને પેલું પોલિશ કરીને વધારાનો પાર્ટ શું કરી નાખે છે? સાફ કરી નાખે છે, કાઢી નાખે છે પોલિશ કરીને. કેમ કે વધારાની વસ્તુ છે, વધારાની વસ્તુ છે. એમ કહે છે કે આ શરીર અને રાગદ્વેષ, સમજાય છે ને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ જે છે ને, આ તો વધારાની વસ્તુ છે. કાલે સાંજે જ કહ્યું ને, આ વધારાની વસ્તુને શણગાર કરે છે. સમજાય છે કે નહીં? હા, આ તો એક્સ્ટ્રા વસ્તુ છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયે છે કે નહીં? હા. અને સિદ્ધ ભગવાનને લઈએ આપણે, સિદ્ધ ભગવાનને આ શરીર નીકળી ગયું ને, અને રાગદ્વેષાદી પણ નીકળી ગયા, વધારાની વસ્તુ નીકળી ગઈ, અને જે પેલો આપણા જે વાસણ જે કંઈ પણ બનાવે ને પોલિશ થઈ જાય ને, ચકમક ચકમક થઈને એકદમ ચકાચક થઈને બહાર આવે ને, એમ અંદરમાં ચૈતન્ય ગોળો દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો, વર્તમાનમાં નિકલ પરમાત્મા છું હું, નિકલ પરમાત્મા, સિદ્ધ સમાન સદા પદ મેરો, હાલ હું નિકલ પરમાત્મા છું. આને મુખ્ય કરશો તો નિકલ પરમાત્મા વાળી પર્યાયમાં દશા આવશે. પણ અત્યારે તો શરીર છે ને, ઇન્દ્રિયો છે ને, આંધળાના વહાણમાં નહીં બેસતા. સમજાય છે કે નહીં? ઇન્દ્રિયોથી જ્ઞાન થાય. આમાં તમને કેટલી વાત બતાવ, દ્રષ્ટિના નિધાનમાં બોલશે ભાઈ નેમિષભાઈ, એક બોલશે જે એમ કહે કે પંચમ કાળમાં કેવલ જ્ઞાન નથી થતું ને, હા, એની વાત તું સાંભળતો નહીં, શું કરીશું? સમજાય છે કે નહીં? ચોથા કાળમાં કેવલ જ્ઞાન થાય, પાંચમા કાળમાં તો ન થાય. હા, સમજાય? મૂળ કહેવાનો ઇન્ટેન્શન સમજવો જોઈએ. કોઈ એમ કહે કે આ કાળમાં કેવળ જ્ઞાન થતું નથી, તો ગુરુદેવ શ્રી કહે એની વાત તું સાંભળતો નહીં, એની વાત નહીં સાંભળવાની. કેમ? એમને એમ કહ્યું છે એ કાળને આગળ કરે છે. મૂળ ફોકસ એ કરવું છે કે પંચમ કાળ છે ને, માટે કેવળ જ્ઞાન ન થાય. કેવળ જ્ઞાન કાળમાંથી આવે છે કે દ્રવ્યમાંથી આવે છે? કેવળ જ્ઞાનની પર્યાય ક્યાંથી આવે છે? જ્ઞાયક ભાવમાંથી. સર્વજ્ઞ સ્વભાવી આત્મા, સર્વજ્ઞ તો શક્તિ અંદરમાં, દ્રવ્યમાં સર્વજ્ઞ તો શક્તિ છે. પંચમ કાળ કે ચોથા કાળમાં થોડી સર્વજ્ઞ તો શક્તિ છે. ચોથા કાળમાં જેમને કેવળ જ્ઞાન થતું હતું, તો ચોથા કાળમાંથી થતું કે દ્રવ્યમાંથી કેવળ જ્ઞાન આવતું હતું? ક્યાંથી આવતું હતું કેવળ જ્ઞાનની પર્યાય? તો જ્ઞાયક ભાવમાંથી કેવળ જ્ઞાનની પર્યાય આવી છે ને. તો જ્ઞાયક ભાવને મુખ્ય કરે એની વાત સાંભળવાની, એમ એમ કહેવું છે. સમજાય છે કે નહીં? એમ તો પછી વજ્ર ઋષભ નારાજ સહનન વિના પણ કેવળ જ્ઞાન નહીં થાય. કાળને આગળ કરો છો તો વજ્ર ઋષભ નારાજ સહનન વિના કેવળ જ્ઞાન નહીં થાય. તો વજ્ર ઋષભ નારાજ સહનન વાળા સાતમી નરકે જાય છે. ગયા ને તંદુલ મચ્છને મહામત સાતમી નરકમાં છે કે નહીં? તો સહનન ક્યાં કેવળ જ્ઞાનનું કારણ છે? ઇન્દ્રિયો ક્યાં કેવલ જ્ઞાનનું કારણ છે? કાળ ક્યાં કેવલ જ્ઞાનનું કારણ? આ અહીંયા એટલા માટે કહીએ છીએ કે આ ગાયકના ગાણા ગાવાના, ભગવાન આત્માના ગાણા. અને આપણને આવા ગુરુ મળ્યા કે જેમને વર્ષોના વર્ષો સુધી આના જ ગાણા ગાતા શીખવાડ્યું, અને પાછો તું નિમિત્તો અને વ્યવહારને આગળ કરે તો મજા નહીં આવે ભાઈ. એ સાધન બાર અનંત કયો, તદપી હાથ હજુ કછું ના ધર્યો. એ તો કર્યા ને વ્યવહારના સાધન, તો તેર બોલ લખ્યા કૃપાળુ દેવે, તદપી હાથ હજુ કછું ના ધર્યું. હવે ક્યોને વિચારત હે મનસે, શું સાધન બાકી રહી ગયું? કે કા અંદરમાં આત્માની આરાધના કરવાની બાકી રહી ગઈ. જાણનારને જાણ્યો નહીં કહીએ કેવું જ્ઞાન? હા, જો હા, સીધો ડાયરેક્ટ અંદરમાં, કોઈના પરાધીનતાને આલંબન નહીં કરે, એક અંદરમાં દ્રવ્યના આશ્રય જીતી જવાય છે. જો જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે, ચોથો અને પછી પાંચમું, અર્થાત જે સર્વતા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે चार थया अने जे सदा टंकोत्कीर्ण चैतन्य सामान्य रूप निज महिमा मा लीन। वाह आमा पण गुरुदेव केटलू खोल्यू। अरे टाइम तो थई गयो छे। हुं अमारा त्यां कहुं घणी वारे के आपणे घरनी गाड़ी लईने सोनगढ़ गया ने भाई, घरनी गाड़ी लईने सोनगढ़ गया होय तो जेटली वार वच्चे उभी राखवी एटली वार उभी रखाय, पण गवर्नमेंटनी बसमां बैठा होय तो बे के त्रण स्टॉप ज होय। एम लोकल ज्या स्वाध्याय चालतो ने ज्यां जेटली वार उभू रहेवू त्यां उभू रहेवाय, एक एक बोलमां एक एक कलाक, पण बहार गया होय ने तो गवर्नमेंटनी बस जेवू होय समझ ने, के फटाफट चालवू पड़तू होय छे। शुं थाय हवे जे छे छे हवे। हा जो हा जो जे सदा टंकोत्कीर्ण चैतन्य सामान्य स्वरूप निज महिमा मां लीन। हवे जो निज महिमा मां लीन नो एक नानकडो अर्थ करी दीए छे। निज महिमा मां लीन पर्याय द्रव्य मां लीन एवो अर्थ नथी, मारे आ वारंवार फोकस कर। निज महिमा मां लीन तो निज महिमा मां लीन एटले पर्याय द्रव्य मां लीन एवो नथी, निज महिमा मां लीन जे सामान्य विशेष मां आव्यु ज नथी ए अर्थ छे। सामान्य सामान्य रूपे ज रह्यु छे, एक खसीने एक समयनी पर्याय मां आव्यु नथी, एनुं नाम निज महिमा मां लीन ए अर्थ छे। अगाडे ए अर्थ छे। हा અને આવું તમને કેટલાય કલશોની અંદર આ શૈલી જોવા મળશે। આ આ રીતે અર્થ સમજીશું ને એક અંદરમાં મજા અલગ આવશે, વિશુદ્ધિ અલગ, ચામ અલગ આવશે, ઉછાળા અલગ આવશે। હા જો નિજ મહિમામાં લીન છે આ પાંચ થઈ ગયા। અને આવું દ્રવ્ય આવું નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યક દ્રષ્ટિઓને શું છે? ગોચર છે। અનિજ મહિમા એટલે સમ્યક દ્રષ્ટિઓને એમની એક પર્યાયની અંદર જ્ઞાનીની જ્ઞાનની પર્યાયની સમ્યક દર્શનની પર્યાયમાં એવી વિશેષતા છે કે એ આવો ભગવાન આત્મા એમને એમની પર્યાયની અંદર ગોચર માને જાણવામાં આવે છે। પણ સર સમ્યક દ્રષ્ટિઓને ગોચર છે, મિથ્યા દ્રષ્ટિઓને આવો જાગતો જી હોવા છતાં પણ જણાતો નથી, એટલે એને જાણવા માટે ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે, એને જાણવા માટે એ જાતિના નેત્ર ખોલવા પડશે। એ પ્રમાણે છ ભૂલથી અહીંયા આત્માને દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે।
તીર્થંકરો જગતના જયવંતવર્તો જિનનો જય